చిన్నమాత్రమూర్తయే స్వానుభూత్యైకసారాయ నమః శాంతాయ తేజసే ముఖం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరి యత్ కృపాతమహం వందే పరమానందమాధవం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సైతం నమామి భవం భవానీ సైతం నమామి.
ભગવાન કે છે સન ઉપર ચિત્તને એકાગ્ર કરીને બેસવું. આપણે કઈ એવા સાધકો નથી કે જેમણે પોતાના ચિત્તની વૃત્તિઓને પહેલેથી જ એકાગ્ર કરી લીધી હોય. આપણે તો આસન ઉપર દિવસો સુધી બેસીએ, કલાકો સુધી બેસીએ તો પણ ચિત્ત વૃત્તિ એકદમ સહેલાઈથી એકાગ્ર થતી નથી. કેટલીક વાર એકાગ્રતાનો અનુભવ થાય ને કેટલીક વાર એકાગ્રતાનો અનુભવ ના થાય. કેટલીક વાર આપણે જે નામ જપ કરતા હોઈએ તે નામ જપની અંદર આપણું મન પરોવાયેલું રહે અને કેટલીક વાર એ નામ જપનો પરિત્યાગ કરીને મન વળી બીજા બાહ્ય પદાર્થો તરફ જ ચાલ્યું જાય. આ જાતની સંઘર્ષની સાધના સામાન્ય સાધકના જીવનમાં થાય છે. એટલે એને તો પોતાનું મન એકાગ્ર હોય અથવા મન એકાગ્ર ન હોય તો પણ આસન પર બેસવું જ જોઈએ. પરંતુ આસન પર બેઠા પછી મનને એકાગ્ર કરવાનો અભ્યાસ આદરવો જોઈએ. તો ત્યાં આગળ આસન ઉપર બેસી પોતાના મનને એકાગ્ર કરવાને માટે પ્રયત્ન કરવો. અને એ પ્રયત્ન કેવી રીતે કરવો? તો ભગવાન કહે છે યત ચિત્તેન્દ્રિય ક્રિય. આ રસ્તો ભગવાને બતાવ્યો કે જે પોતાના ચિત્તની અને જે પોતાના ઇન્દ્રિયોની ક્રિયાઓ છે તેના ઉપર કાબુ કરવો, તે સંયમમાં રાખવાની કોશિશ કરવી. યત ચિત્તેન્દ્રિય ક્રિયા. ચિત્ત બહાર જાય છે, ચિંતન મનન કરે છે, સંકલ્પ વિકલ્પોના પરપોટાઓ ચિત્તની અંદર પેદા થાય છે અને ફૂટી જાય છે. તો આવું જે ચિત્ત છે તે ચિત્તને ચિંતન મનનની પ્રક્રિયામાંથી મુક્ત કરી શકાય નહીં. મુક્ત કરવાનું કામ તો ઘણું કપરું છે, એને ચિંતન મનનની ટેવ પડેલી છે. એટલા માટે ચિંતન મનનમાં જોડેલું જ રાખવું, પરંતુ ચિંતન મનનને બદલી નાખવું. જે ચિંતન મનન અત્યારે મન સંસારના વિષયોનું પદાર્થોનું કરે છે એને બદલે મન પરમાત્માનું ચિંતન મનન કરે, એને માટે મનને આપણે તૈયાર કરવું જોઈએ. એટલે આસન પર બેસીએ ત્યારે ચિંતન મનન છો ને ચાલુ રહે, પરંતુ ચિંતન મનન પરમાત્મા વિશેનું ચાલુ રહેવું જોઈએ, આત્મા વિશેનું ચાલુ રહેવું જોઈએ. શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ઓમ, હું આત્મ સ્વરૂપ છું, શરીર નથી, મન નથી, પ્રાણ નથી, ઇન્દ્રિય નથી, બુદ્ધિ નથી, સંસારના જેટલા પણ વિષયો છે તે વિષયો પણ હું નથી. હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ છું, પરમાત્માનો પ્રતિનિધિ છું, પરમાત્માનું પ્રતીક છું, અજન્મા છું, અવિનાશી છું. મને કોઈ પણ પ્રકારનું બંધન નથી, બંધન મારી અંદર રહી શકતું નથી. આત્મા તો મુક્તિનું મંગલમય સ્વરૂપ છે, એટલા માટે હું નિર્બંધ છું. મને મૃત્યુ પણ નથી, મને જન્મ પણ નથી. આ પ્રકારની જે આત્મભાવના છે એ આત્મભાવના આસન ઉપર બેસીને જો કરવામાં આવે તો એ આત્મભાવના અથવા આત્મ વિચારણાના પરિણામે ધીરે ધીરે એક અવસ્થા એવી આવી જાય કે જ્યારે મન વિચાર રહિત બની જાય, વિચાર પછી એ શાંત બની જાય, આત્મવિચાર પણ શાંત બની જાય. સૌથી પ્રથમ તો બહારના સંસારિક વિચારો શાંત બની જાય અને સંસારિક વિચારોને ધીરે ધીરે મન છોડી દે અને તે મન પરમાત્મા વિશેના અથવા આત્મા વિશેના વિચારોમાં જોડાઈ જાય. જોડાઈ ગયા પછીથી મન પરમાત્માના વિચારો કરવામાં લીન બની જાય અને ધીરે ધીરે પછી લીન બનતા બનતા એવી એક ભૂમિકા આવી જાય કે જ્યારે આત્મવિચાર પણ શાંત બની જાય, આત્મવિચાર પણ બંધ થઈ જાય, ધીરે ધીરે એવું થાય. હવે આત્મવિચાર કરવાની જેમને ટેવ હોય તે આવી રીતે આત્મવિચારનો આધાર લઈ આસન પર બેસી અને ધ્યાન કરી શકે અને પછી આત્મવિચાર કરતા કરતા મનોબુદ્ધિ અહંકાર ચિત્તા નિનાહમ ન ચ શ્રોત્ર જીવવે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિર ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ હું મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી, મારામાં રાગ દ્વેષ નથી, હું ઇન્દ્રિયો નથી, પ્રાણ નથી, ચિત્ત નથી. જુદી જુદી જાતના જે પાંચ પ્રાણ કહેવામાં આવ્યા છે તે પાંચ પ્રાણ પણ નથી, હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ છું. આ પ્રકારના વિચારો કરતા કરતા છેવટે ઓમકાર બોલવાનું શરૂ કરી દેવાય. ઓમકારની જ પછી આવૃત્તિ ચાલુ રહ્યા કરે. સોહમ ઓમ 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 ઓમનો અર્થ એવો જ થાય છે. ઓમ એ ટૂંકું મિતાક્ષરી સ્વરૂપ છે, એબ્રિવિએટેડ ફોર્મ છે ઓમ. સોહમનું ઓમ સોહમ, સોહમ માંથી સ કાઢી નાખીએ આગળનો અને વચ્ચેનો હ કાઢી નાખીએ એટલે ઓમ રહી જાય છે. તો ઓમ છે એ સોહમનું જાણે કે મિતાક્ષરી સ્વરૂપ છે. ઓમ બોલીએ ત્યારે સોહમનું સ્મરણ થાય. સહ અહમ તે પરમાત્મા સ્વરૂપ, હું પોતે પરમાત્મા સ્વરૂપ છું, પરમાત્માનો અંશ છું, પરમાત્માનું પ્રતિનિધિત્વ કરું છું, પરમાત્માની પેઠે સચ્ચિદાનંદ સ્વરૂપ છું. તો સોહમ કોહમ કોણ, હું કોણ? તો વેદ કે છે અહમ બ્રહ્માસ્મિ, હું તો પરમાત્મા સ્વરૂપ છું. તો પરમાત્મા કેવા, બ્રહ્મ કેવા? તો કે છે સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ પરમાત્મા છે. પરમાત્મા કેવા? તો કે રસો વૈસહા, રસ સ્વરૂપ પરમાત્મા છે. ઉપનિષદોની અંદર કહેવામાં આવ્યું છે. બીજે ઠેકાણે શાસ્ત્રો કે છે પરમાત્મા કેવા, અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ. પરમાત્મા તો અનિર્વચનીય છે. મન અને વાણી દ્વારા સંપૂર્ણપણે તેમનું મનન અને વર્ણન કરી શકાતું નથી. તો એવા જે પરમાત્મા અનિર્વચનીય છે, હું પોતે પરમાત્મા સ્વરૂપ છું અને તે પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે, તો હું પણ પ્રેમ સ્વરૂપ છું. મારી અંદર કોઈને માટે દ્વેષ ન હોવો જોઈએ, મારી અંદર કોઈને માટે ઈર્ષા ન પેદા થવી જોઈએ, મારી અંદર સર્વને માટે, સમસ્ત સંસારને માટે પવિત્રતમ પ્રેમનો પ્રાદુર્ભાવ થવો જોઈએ. આ જાતની ભાવનાઓ પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે એમ માનીને કરવામાં આવે છે. કારણ કે પરમાત્માને જે ભજે તે પણ ધીરે ધીરે તેવો થતો જાય. તો પરમાત્મા પ્રેમ સ્વરૂપ હોય તો સાધકે પણ દ્વેષ સ્વરૂપ બનવાનું નથી, પણ પ્રેમ સ્વરૂપ જ બનવાનું છે. અને પ્રેમ સ્વરૂપ બનવાને માટે પ્રામાણિક પ્રવૃત્તિનો આધાર લેવાનો છે. તો ધીરે ધીરે સાધનાત્મક અભ્યાસનો આધાર લેતા લેતા સાધક પછીથી પ્રેમ સ્વરૂપ બની જાય છે. અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ. પરમાત્મા કેવા છે? ઉપનિષદો કે છે એકમ સત સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત. આ સંસારના પ્રથમ આરંભમાં સદ એવ સત જ હતું, એમનો કદી નાશ થતો નથી, એટલા માટે સત કહેવાય છે. જે ત્રણેય કાળમાં એક સરખી અવસ્થામાં રહે, જેમને જન્મ પણ ન હોય, જેનું મરણ પણ થતું ન હોય, જેની અંદર કોઈ પ્રકારના વિકારોને માટે પણ અવકાશ ન હોય, વૃદ્ધાવસ્થાનો પણ જે શિકાર બને નહીં, વ્યાધિગ્રસ્ત પણ થાય નહીં, હંમેશા જ્યારે જુઓ ત્યારે એક જ સરખી અવસ્થામાં રહે, તેને સત કહેવામાં આવે છે. હંમેશાને માટે દેશ કાલા બાધિત વેદની અંદર કહેવામાં આવે છે. દેશ કાલા બાધિત, દેશ અને કાળની અસરોમાંથી મુક્ત. તો પ્રકૃતિ છે તે દેશ કાલા બાધિત નથી. પ્રકૃતિ પરિવર્તનશીલ છે અને પ્રકૃતિના જેટલા પણ પદાર્થો છે તે બધા જ પદાર્થો વૃદ્ધાવસ્થાના વ્યાધિના વિકારોના શિકાર બને છે. એની અંદર પરિવર્તન આવ્યા જ કરે. તે પદાર્થો જન્મ પામતા દેખાય છે, તે પદાર્થો અદૃશ્ય થતા દેખાય છે, એક સરખી અવસ્થામાં રહેતા નથી. એટલે પ્રકૃતિને પરિવર્તનશીલા કહેવામાં આવે છે, નિત્ય કહેવામાં આવતી નથી, અનિત્ય કહેવામાં આવે છે, સત કહેવામાં આવતી નથી. પણ જે પરમાત્મા છે, પરમાત્મા પરમ પ્રકૃતિના અધિષ્ઠાતા છે, સ્વામી છે, એ પરમાત્માની અંદર જન્મ મરણાદિ જેટલી પણ ક્રિયા પ્રક્રિયાઓ હોય છે તે સંભવતી નથી. પરમાત્મા એક જ સરખી અવસ્થામાં રહ્યા કરે છે. ચૈતન્ય સત્તા જે પરમાત્માની છે તે જન્મ તથા મરણ થી મુક્ત છે, એટલા માટે એમને સત કહેવામાં આવે છે. સત હંમેશાને માટે રહેનારું, ધી ઇટરનલ એક્ઝિસ્ટન્સ, હંમેશાને માટે રહેનારી સનાતન સત્તા, સનાતન અસ્તિત્વ, સનાતન શાશ્વત ઉપસ્થિતિ પરમાત્માની છે. તો પરમાત્મા સિવાય બીજું કશું સત્ય નથી, તો હું પણ સત છું. ઓમ, હું પણ સત છું, મારો પણ નાશ નથી, હું પણ ત્રણેય કાળમાં એક સરખી અવસ્થામાં રહું એમ છું. કાળ મને પણ કોઈ પણ પ્રકારની અસર કરી શકે તેમ નથી, શરીરને ભલે અસર પહોંચાડે, હું તો આત્મ સ્વરૂપ છું, શરીર તો મારું છે, પહેરણ છે, કપડું છે મારું, વસ્ત્ર છે, હું પોતે શરીર નથી તો મને વિકાર નથી, હું હંમેશા વાસનાઓથી પણ રહિત અથવા તો મુક્ત છું. આ પ્રકારે ઓમકારની આરાધના કરવામાં આવે છે. અને ઓમકારની ઉપર જે બિંદુ છે એ બિંદુની અંદર મનને પરોવવામાં આવે છે. આંખને બંધ કરી ઓમકારની ભાવનાઓ કરતા કરતા છેવટે પછી ઓમકારને યાદ કરવામાં આવે છે. અને ઓમકાર આપણી આંખ આગળ જાણે અંકિત કરવામાં આવ્યો હોય તે રીતે કલ્પના કરી અને ઓમકારની અંદર જે બિંદુ છે તે બિંદુ ઉપર મનને કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો ધીરે ધીરે પછીથી મન સર્વ પ્રકારના વિચારો અને ભાવોમાંથી મુક્તિ મેળવી અને કેન્દ્રિત બની જાય છે. આ એક પદ્ધતિ છે ધ્યાનની અંદર આગળ વધવાની. આત્મ વિચારનો આધાર લઈ ઓમકારનું સ્મરણ કરતા કરતા ઓમકારનું ધ્યાન ધરવું અને છેવટે એકાગ્રતાને અનુભવી ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગીના. યોગીઓ બિંદુ વાળા ઓમકારનું નિત્ય નિરંતર ધ્યાન ધરે છે. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. તો ઓમકારનું પણ આ રીતે ધ્યાન ધરી શકાય, કોઈ પણ ધ્યાન ધરી શકાય. ત્યાં કોઈ જાતનો પ્રતિબંધ મૂકેલો નથી. વેદોએ ઉપનિષદોએ પણ પ્રતિબંધો મૂકેલા નથી કે પુરુષો જ ઓમકાર કરી શકે, સ્ત્રીઓ તે થાય નહીં, ત્યાગીઓને સંન્યાસીઓ જ કરી શકે, રાગીઓ કરી શકે નહીં. શાસ્ત્રો તો કે છે કે મનુષ્ય માત્ર કરી શકે, પરમાત્માના નામનો આધાર માનવ માત્ર લઈ શકે. ગમે તે માનવ હોય, એને ઈચ્છા હોય પરમાત્માનું સ્મરણ કરવાની તો તે કરી શકે. એટલે ગીતાની અંદર પણ ક્લાસિફિકેશન પાડેલું નથી, વર્ગીકરણ કરવામાં આવ્યું નથી. ઓમકારની જ્યાં ચર્ચા ભગવાને કરી છે ત્યાં વર્ગીકરણ કર્યું નથી ભગવાને કે ખબરદાર સ્ત્રીઓ આ પ્રમાણે ઓમકાર અંતકાળે બોલી નહીં શકે, પુરુષો જેટલા બોલી શકશે ઓમકાર, એવું ભગવાને કહ્યું નહીં. મનુષ્ય માત્રને માટે પોતાના બારના ભગવાને ઉઘાડા રાખ્યા. ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન માં અનુસ્મરન યહ પ્રયાતિ ત્યજન દેહમ સયાતિ પરમામ ગતિમ. અંતકાળે જે ઓમકારનું સ્મરણ કરી એના અર્થની ભાવના કરીને શરીરને ત્યાગે છે તે પરમ ગતિને પામે છે. તો પરમ ગતિ કઈ પુરુષોએ જ પામવાની છે, સ્ત્રીઓએ નથી પામવાની, બધાએ પામવાની છે. તો પછી જેને પણ ઈચ્છા હોય તે ઓમકારનો આધાર લઈ શકે. જો ભગવાનને એવું અભિપ્રેત ન હોત તો આ શ્લોકની સાથે તરત જ ભગવાન કહેત કે અર્જુન આ સ્ત્રીઓને માટે નથી હો, આ તો એકલા પુરુષોને માટે જ છે, અંતકાળ આવે ત્યારે સ્ત્રીઓએ ઓમકાર નહીં લેવો જોઈએ. પણ આપણે ત્યાં ધર્મને નામે બધી કેટલીય ભ્રાંત માન્યતાઓ પ્રવર્તેલી છે અને કેટલાક લોકોએ પ્રવર્તાવેલી છે, એને લીધે માણસોને એમ શંકાઓ થાય છે કે આપણાથી કઈ ઓમકાર જપાય, આપણાથી કઈ જુગાર રમાય ખરો, આપણાથી સિનેમા જોવાય ખરું, પણ કઈ ઓમકાર જપાય આપણાથી, ભગવાનનું નામ છે તે કઈ આપણાથી જપાય. અને કેટલાક લોકો પણ એવા નીકળેલા છે કે ખબરદાર ઓમકાર ન જપતા, હવે એ જપતા નથી ને આપણને જપવા દેતા નથી, એટલે ઓમકારની દુર્દશા થઈ જાય. એ કરતા હોત તો સારું, આપણે કરવાનું નહીં. એટલે સત્કર્મ કોણ કરે? સત્કર્મ તો બધાએ કરવાનું છે, કુકર્મ કોઈએ પણ કરવાનું નથી, પુરુષ હોય કે સ્ત્રી હોય. કુકર્મ કોઈ નાથી થાય નહીં, કોઈને લાયસન્સ મળતું નથી. પણ પરમાત્માનું નામ લેવું સત્કર્મ છે. ગમે તે નામ લો રૂચિ પ્રમાણે, ગમે તે નામ લો પ્રકૃતિ પ્રમાણે, ગમે તે નામ લો સદગુરુએ આપેલું હોય તે પ્રમાણે, એમાં કોઈ પણ પ્રકારની શંકા કુશંકાને માટે અવકાશ નથી. પણ ભારત વર્ષની અંદર પાછળના જમાનામાં બધું ધર્મની અંદર પેસી ગયું અને આપણે પ્રતિબંધો એકદમ લગાડવા માંડ્યા કે જુઓ સ્ત્રી છો ને ઓમકાર ન જપાય, સ્ત્રી છો ને મંત્ર ના બોલાય, સ્ત્રી છો વેદને અડતા નહીં, ઉપનિષદ ભણતા નહીં, સ્ત્રી છો ને ગીતાથી આગારે જો, તમે તો સંસ્કૃત ઇશ્યુ જાણવાના હતા, તમારે ભણવાની એસી જરૂર છે, તમે શાક લેવાય ના જઈ શકો, તમારે તો કેવલ ત્રણ જ ખાતા સંભાળવાના, ત્રણ જ ખાતા, ધોકો વેલણ ગોળિયું, ત્રણ ખાતા. હવે જમાનો છે, એ જમાનો તો ચાલ્યો ગયો, ધોકું વેલણ ને ગોળિયું હવે એવું બને એવું છે? અત્યારે તો તમે બધે જ જાઓ તો બધે જ સ્ત્રીઓ વિમાનમાં બેસો, ચાલો ઉડી જઈએ અમેરિકા ને ઇંગ્લેન્ડ, ત્યાં તો સ્ત્રી નહીં હોય, પણ વિમાનમાં બેઠા ત્યાં તરત જ સ્ત્રી, આમ સીડી ચડીને ઉપર જાઓ વિમાનમાં, ત્યાં પ્રવેશ દ્વાર વિમાનનું હોય, હજુ તો વિમાન ઉપડ્યું જ ન હોય, ત્યાં જ એર હોસ્ટેસ સ્ત્રી ઉભી હોય, તરત જ કે આઈ ગ્રીટ યુ, તમારું સ્વાગત કર્યું છે. આપણે જોવું હોય ના જોવું હોય તોય જોવું પડે, શું સાંભળવું હોય ના સાંભળવું હોય તોય સાંભળવું જ પડે આપણે, અને પછી એને જ પૂછવું પડે, ટિકિટ બતાવવી પડે, આ નંબર બતાવી દો, તે તરત પછી આપણને લઈ જાય, આમ જાઓ તેમ જાઓ, બીજી સ્ત્રી લઈ જાય, આપણને નંબર હોય ત્યાં આપણી સીટ બતાવે ને ત્યાં આપણે બેસી જઈએ, અને થોડા વખત પછી તે નાસ્તો કરવાનો હોય તો એ સ્ત્રી જ પૂછવા આવે એર હોસ્ટેસ પછી, કે શું ખાશો ને શું પીશો, માંસાહારી છો શાકાહારી છો, એ બધું જ પૂછે, અને જે જોઈતું હોય તે આપણને લાવી દે, બધે જ છે. અરે ટેલિફોન કરવા જાવ તો હલાવો તો હલ્લો તો તરત જ સ્ત્રી બોલે ત્યાંથી, આપણે આયા જ ચાલુ, ઓપરેટર તરીકે પણ સ્ત્રીઓ જ છે બધે. રિઝર્વેશન રેલવે ના કરાવવા હોય તો બુકિંગ ક્લર્ક તરીકે પણ કેટલીક બહેનોને રાખવામાં, સ્ટોર્સમાં પણ, આ ખાદી ભંડારોમાં પણ બહેનો છે, ત્યાં પણ આપણને એમ થાય કે અહીંયા તો બહેનો નહીં જ હોય, પણ જાય બધું, સમય બદલાઈ ગયો છે બધે જ, એમાં શું ખોટું છે, પ્રોગ્રેસ ભણવાનું. અને હમણાં એક પ્રોફેસર સાહેબ મને મળેલા, મને કે યોગેશ્વરજી માનો ન માનો પણ છોકરાઓ કરતા છોકરીઓ જે છે ને એના માર્ક વધારે આવે છે, એમનો ક્લાસ વધારે આવે, એમના બ્રેઇન વધારે ચાલે છે, કે બહુ સારું, ઘણું સારું, તમારી એવી ઇમ્પ્રેશન હોય તો ઘણું સારું. છોકરાઓ પણ આગળ વધે, પણ છોકરીઓ પણ એમ કે આગળ વધે છે, એમના પણ બ્રેઇન બહુ જ સારા હોય છે, ઘણી સારી વાત. તો ધર્મના માર્ગમાં ગાર્ગી જેવી વિદુષીઓ ભારત વર્ષની અંદર પાકી, યાજ્ઞવલ્ક્યની સાથે જનકની સભામાં શાસ્ત્રાર્થ કરનારી ગાર્ગી, જનક રાજાએ ગાયોને રાખી હતી, દરેક ગાયના શિંગડા પર સોના મોરો બાંધી હતી, અને પછી જાહેર કર્યું હતું કે આ સભાની અંદર જે સૌથી બ્રહ્મજ્ઞ પુરુષ હોય તે આ ગાયોને લઈ જાય, સૌથી બ્રહ્મજ્ઞાની પોતાને માને છે. બધા જ બેસી રહ્યા પંડિતો વિદ્વાનો સભા. યાજ્ઞવલ્ક્ય પછીથી પોતાના શિષ્યને કહ્યું કે આ ગાયોને લઈ લે આપણા આશ્રમ તરફ, તોય બધા પંડિતો જોઈ રહ્યા, તોય બધા પંડિતો જોવા જ માંડ્યા, એમને ઈચ્છા તો હતી ગાયોને લઈ જવાની, અને પેલી સુવર્ણ મુદ્રાઓનું પણ આકર્ષણ હતું. પણ જનકે કહેલું કે તમારામાં જે સૌથી શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની હોય તે જ આ ગાયોને લઈ જઈ શકે. એટલે બધા બેસી રહે, કોણ કે એવું કે અમે શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની છીએ, બધાની વચ્ચે બ્રહ્મજ્ઞાનીઓની સભામાં કેવું એ અઘરી વાત કહેવાય. એટલે બેસી રહ્યા, ત્યારે જનકે કહ્યું, યાજ્ઞવલ્ક્ય તમે એમ માનો છો કે તમે સૌથી વધારે વિદ્વાન પંડિત અને બ્રહ્મજ્ઞ છો? યાજ્ઞવલ્ક્યને અહંકાર તો નહોતો, એટલે એમણે તરત નમ્રાતી નમ્ર બનીને સરળ ભાષામાં કહ્યું કે મને તો આ ગાયોને જોઈને મોહ થયો છે, ગાયોને જોઈને આકર્ષણ થયું. કેવું આકર્ષણ, કઈ કામ લાગતું હશે? બ્રહ્મજ્ઞાની હો તો લઈ જઈ શકો, પણ એ સભાની અંદર નાની સરખી ઉંમરની એક છોકરી બેઠી હતી, ત્યાગીની તપસ્વીની, એણે સંકલ્પ કરેલો કે પરણવું નથી, લગ્ન ભગવાન જોડે જ કરવું, સંકલ્પ કરેલો, બ્રહ્મજ્ઞાની વિદુષી હતી, એકદમ ઉભી થઈ ગઈ, કોઈની હિંમત ચાલી નહીં, છોકરી ઉભી થઈ ગઈ ને કહ્યું, યાજ્ઞવલ્ક્ય તમે તમને સૌથી વધારે બ્રહ્મજ્ઞાની સમજો છો કે ગાયોને લઈ જવા તૈયાર થયા? તમે મારી સાથે શાસ્ત્રાર્થ કરો, જો શાસ્ત્રાર્થમાં તમારો વિજય થાય તો ગાયોને લઈ જઈ શકશો, નહીં તો નહીં લઈ જઈ શકો. જેવી રીતે એક યોદ્ધો હોય પોતાના પ્રતિસ્પર્ધી યોદ્ધાઓ હોય રણ સંગ્રામમાં એની સાથે યુદ્ધે ચડે તો પાંચ બાણું જેવી રીતે તૈયાર રાખીને મારે મહત્વના, એવી રીતે પાંચ સવાલ હું તમને પૂછીશ. આ લોકો તો કોઈ પૂછે એવા નથી પંડિતો શાસ્ત્રીઓ આચાર્યો વિદ્વાનો, પણ એમના વતી હું પૂછીશ હવે, અને પાંચ પ્રશ્નોના જો સંતોષકારક જવાબો તમે મને પૂરા પાડશો તો પછી ગાયોને લઈ જજો, નહીં તો એમ કઈ ગાયોને સુવર્ણ મુદ્રાઓ લઈ નહીં જવાય. બોલો કેટલી હિંમત, એટલી બધી સભામાં બધા જ બેસી રહેલા, છોકરી જ ઉભી થઈ. યાજ્ઞવલ્ક્યને થયું કે આ બહુ જ હિંમત વાળી લાગે છે, સંસ્કારી લાગે, એનું સ્વરૂપ એવું હતું, એનું મુખમંડળ એવું હતું, એનું તેજ એવું હતું, પ્રતાપ એવો હતો, પ્રભાવ હતો. છૂપું રહેતું જ નથી ને કોઈ દિવસ, બ્રહ્મ તેજ છૂપું રહેતું જ નથી, ગમે તે આ માણસને તમે મૂકી દો ને પણ એની સાત્વિકતા, એની સંસ્કારિતા, જે એની આંખોમાંથી ટપકે, જેના મુખ મંડળમાંથી અભિવ્યક્તિ પામે, જેની વાણીમાંથી વ્યક્તિ થાય, એ કોઈ દિવસ છુપી રહી શકે. એટલે યાજ્ઞવલ્કે કદર કરી. એને કહ્યું કે સારું, ત્યારે પ્રશ્નો પૂછો જે પૂછવાના હોય. અને યાજ્ઞવલ્ક્ય તૈયાર થયા એટલે ગાર્ગીએ સભાની અંદર યાજ્ઞવલ્ક્યની આગળ પ્રશ્નો પરમાત્મા વિશેના રજૂ કર્યા. એક એક પ્રશ્ન રજૂ કરતી ગઈ ગાર્ગી, અને યાજ્ઞવલ્ક્ય મુનિ તેના ઉત્તર આપતા ગયા સંતોષકારક રૂપે. છેવટે ગાર્ગીએ પૂછ્યું કે તમે આ બ્રહ્મને સૌની પ્રતિષ્ઠા તરીકે માનો છો, એ બ્રહ્મ શેની અંદર પ્રતિષ્ઠિત છે? કસ્મિન્નું ભગવે બ્રહ્મ પ્રતિષ્ઠિતમ, આ બ્રહ્મ શેની અંદર પ્રતિષ્ઠિત છે તમે કઈ કહી શકશો? બૃહદારણ્યક ઉપનિષદની અંદર આવે છે. તો યાજ્ઞવલ્ક્ય કહ્યું, અતિ પ્રશ્નાન પૃચ્છસી ગાર્ગી, આ તો પ્રશ્ન પૂછે છે આવો, એ અતિ પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ કોણ આપી શકે? બધું જ બ્રહ્મની અંદર પ્રતિષ્ઠિત છે, પણ બ્રહ્મ પરમાત્મા શેમાં પ્રતિષ્ઠિત છે એ પ્રશ્નનો પ્રત્યુત્તર વળી કોણ આપી શકે? આ તારો અતિ પ્રશ્ન છે, તું આવો પ્રશ્ન ના પૂછ, નહીં તો તારું મસ્તક નીચે પડી જશે ધડથી. આવું કેવું પડ્યું યાજ્ઞવલ્ક્ય? થોડોક રોષ જાણે કે આવી ગયો હોય તે. પછી ગાર્ગીએ કહ્યું સભામાં બેઠેલા વિદ્વાનોને પંડિતો તરફ ફરીને કે તમારા બધામાં યાજ્ઞવલ્ક્યની વિદવત્તા સૌથી અધિક છે, એટલા માટે ગાયોને લઈ જવાના અધિકારી છે, ભલે લઈ જતા. શાસ્ત્રાર્થ દ્વારા સિદ્ધ થઈ ચૂક્યું છે. તે શાસ્ત્રાર્થમાં તો ઓમકારના પ્રયોગો પણ થતા હતા, અને ગાર્ગી ઓમકાર બોલતી હતી પણ ખરી. તો ગાર્ગીનું કઈ માથું પડી જતું તું ઓમકાર બોલવાને લીધે. અને માહેશ્વરી નગરીની અંદર જયારે શંકરાચાર્ય મહારાજ મંડન મિશ્ર પંડિતની સાથે શાસ્ત્રાર્થ કરવા ગયેલા, અને એમના ન્યાયાધીશ તરીકે એમની પત્નીને રાખવામાં આવેલી ભારતીને, અને ભારતીએ પણ જયારે શાસ્ત્રાર્થ ચાલુ કર્યા હતા શંકરાચાર્ય મહારાજની, શંકરાચાર્યને મુદત માંગવી પડી કે 6 મહિનાની મુદત આપો, 6 મહિના પછી વળી હું આવીશ, તે વખતે પાછો શાસ્ત્રાર્થ કરીશ. એ તો ભારતી એટલી સારી સ્ત્રી, હંમેશા ઉદાર હૃદયની હોય, નહીં તો તરત જ કહેત કે મુદત વળી કેવી, પહેલેથી મુદતની શરત કરી હતી, તમે જવાબ ના આપી શકતા હોય તો કાઢી નાખો કપડા, આવી જાઓ ગૃહસ્થાશ્રમમાં. આપણો એ નિયમ હતો પહેલેથી કે જો તમે હારી જાઓ તો તમારે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરવાનો, મંડન મિશ્ર મારા પતિ હારી જાય તો તે સંન્યાસનો સ્વીકાર કરે, હવે તમે હારી ગયા ને આવી જાઓ તો પછી આનો આનંદ લૂંટી લો. ભારતી એટલી સારી વિશાળ હૃદયની કે શંકરાચાર્ય 6 મહિનાની મુદત માગી આપી કે ભલે જાઓ ત્યારે કઈ વાંધો. પણ એ વખતે પણ જે ભારતીય શ્લોકો અને મંત્રોના ઉચ્ચારો કર્યા હતા એની અંદર ઓમકારો તો આવતા જ હતા. સ્ત્રીઓ ઓમકારો નથી બોલતી એવું કોણે કહ્યું હતું? પ્રાચીન કાળમાં વેદની અંદર સ્ત્રી ઋષિઓના નામો આવે છે, અને સ્ત્રી ઋષિઓ મંત્ર દ્રષ્ટા બની ગઈ છે, મંત્રોની ઉદ્ગાતા બની ગઈ, અને વેદની અંદર એવો કોઈ મંત્ર મહત્વનો નથી જેની સાથે ઓમકાર ન હોય. તો આ સ્ત્રી ઋષિઓએ ઓમકારના મંત્રો વાળા કેવી રીતે ઉચ્ચારો કર્યા હશે? હવે આપણે સ્ત્રી જાતિને એમ કહેવા બેઠા કે તમારાથી ઓમકારના જપ ન થાય. બધાથી માનવ માત્રથી સત્કર્મ થાય છે, માનવ માત્રથી દુષ્કર્મ ન થાય. કુકર્મ કોઈનાથી ન થાય, પુરુષ હોય કે સ્ત્રી હોય, સન્માર્ગગામી બધાએ બનવું જોઈએ. તો તમને જો યોગ્ય લાગે તો ઓમકારનો આધાર લો, ઓમકારનો આધાર લઈને પણ ધ્યાન ધરી શકો છો. જો તમને એમ લાગે કે આપણે કોઈ મંત્રનો આધાર લેવો નથી તો પછી શાંતિથી બેસીને પણ ધ્યાન કરો. જે વિચારો મનની અંદર પેદા થાય છે તે વિચારોને શાંત કરો, તે વિચારોને શાંત કરી અને પછી વિચાર રહિત દશામાં શાંતિથી બેસો. ગીતામાં તે પદ્ધતિ પણ આગળ પર બતાવવામાં આવશે. આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદ અપિ ચિંતયેત, મનને આત્મસ્થ કરીને કઈ પણ પ્રકારનું ચિંતન મનન ના કરવું, તે પદ્ધતિ પણ આવશે. પણ જેમને ચિંતન મનન કરવાની ટેવ પડેલી છે પરાપૂર્વથી શૈશવ કાળથી, તેમને તો ચિંતન વગર સંતોષ થશે જ નહીં. એટલે મેં કહ્યું કે આત્મચિંતન તો પછી કરો, વિષયોનું ચિંતન કરવાને બદલે આત્મચિંતન કરો. વિષયોનું ચિંતન કરી કરીને જીવ દુઃખી બની ગયો છે, જીવ પરવશ બની ગયો છે, જીવ અશાંતિનો અનુભવ કરે છે. એ જીવને જો સુખી કરવો હોય, શાંતિના સરોવરમાં એને સ્નાન કરાવવું હોય, તો પછી પરમાત્માના ચિંતન મનન તરફ વાળવો જોઈએ, બીજો કોઈ જ રસ્તો નથી. પરમાત્માની પરમ કૃપા હોય, પૂર્વના ઉત્તમ પ્રકારના સંસ્કારોનો સમુદય થયો હોય તો જ જીવ પરમાત્માના ચિંતન તરફ પણ વળી શકે, નહીં તો પરમાત્માના ચિંતન તરફ વળવાનું કાર્ય પણ અતિશય કપરું છે. જેટલું આપણે ધારીએ છીએ તેટલું સહેલું નથી. જામ્બિયામાં મારા પ્રવચનો ચાલતા હતા. જામ્બિયાની અંદર ત્યાંના હિન્દુ એસોસિએશનના આમંત્રણને માન આપીને ત્યાં મારે જવાનું થયું અને મા સર્વેશ્વરીની સાથે જામ્બિયાના 12 શહેરોમાં લગભગ પ્રવચનો કરવા માટે મારે જવાનું બન્યું. તો એક ઠેકાણે પ્રવચનો મારા યોજાયા હતા. તો રોજના લગભગ 3-4 પ્રવચન થાય. એક પ્રવચન અંગ્રેજીમાં થાય, એક પ્રવચન હિન્દીમાં થાય, એક પ્રવચન ગુજરાતીમાં થાય અને વાર્તાલાપ થાય તો જુદા વળી પાછા. પૂરો કસ મહાત્માઓનો જાણે કે કાઢી લેવાનો હોય એ રીતે એસોસિએશને ભરચક પ્રોગ્રામ ગોઠવેલો હતો દિવસનો. તો એક શહેર હતું, એનું નામ હતું મુફલીરા. મુફલીરા તો મુફલીરા શહેર આફ્રિકામાં જામ્બિયા દેશનું સારું શહેર ગણાય છે, મોટું શહેર ગણાય છે. ત્યાં મારો કાર્યક્રમ શરૂ થવાનો હતો અને અમે મુફલીરા શહેરમાં પહોંચ્યા. એસોસિએશને અમને બોલાવેલા એટલે એસોસિએશન જ અમારા ઉતારાની વ્યવસ્થા કરતું હતું પહેલેથી. અમારે કોના ઘેર ઉતરવાનું છે, અમારે ક્યાં પ્રવચન કરવાના, કેટલા દિવસ પ્રવચનો કરવાના, બધો જ કાર્યક્રમ અગાઉથી એસોસિએશન, હિન્દુ એસોસિએશન ઓફ જામ્બિયા તે જ ગોઠવતું હતું જેણે અમને બોલાવેલો. એટલે અમારે તો કેવલ તે કાર્યક્રમને અનુસરવાનું જ હતું. તે કાર્યક્રમ પ્રમાણે અમારે બધું કામ કરવાનું. તો મુફલીરાના પ્રવચનો મારા યોજાયેલા અને અમે મુફલીરા જઈને પહોંચ્યા. તો જ્યાં પ્રવચનનું સ્થળ હતું એ પ્રવચનના સ્થળ તરફ હું જતો હતો મા સર્વેશ્વરીની સાથે. તો મેં માને કહ્યું, મેં કહ્યું માણસો બહુ આજે તો ભેગા થવાના લાગે છે, બહુ માણસો જુઓ ને કેટલી બધી મોટરો છે. આપણે જ્યાં પ્રવચન કરવાનું છે એ પ્રવચનના સ્થાનની બહાર મોટરોની લાઈનો લાગેલી છે. એક મોટરમાં વધારે નહીં ને 4-5 માણસો હોય તો પણ કેટલા બધા માણસો હશે અને મોટર વગરના તો વળી કેટલાય આવતા હશે. અને બહારથી જોતા જગ્યા બહુ નાની દેખાય છે, આટલા બધા માણસો સમાશે કેવી રીતે અહીંયા. આ લોકોએ કોઈ મોટી જગ્યા રાખી હોત તો સારું હતું. તો માએ કહ્યું કે જરા જોઈએ તો ખરા અંદર જઈને કે કેટલી ભીડ છે, કેટલા માણસો છે, શું છે. તો અમારી સાથે જે કાર્યકર્તાઓ હતા મુફલીરા એસોસિએશનના, જયારે અમે મોટરમાંથી ઉતર્યા ત્યારે અમારું સ્વાગત કરવાને માટે સામે આવ્યા. ત્યાંના એસોસિએશનના પ્રમુખ, મંત્રી, ઉપપ્રમુખ, સેક્રેટરી અથવા ખજાનચી એ બધા આવ્યા. તો ચાલવા માંડ્યા એટલે મેં ઉભા રહીને કહ્યું, મેં કહું તમે જે જગ્યા રાખી છે તે બરાબર છે, આ માણસો બધા સમાશે કે કેમ, કેટલી બધી મોટરો છે, સત્સંગી માણસો ઘણા લાગે છે તમારે ત્યાં. મને કે યોગેશ્વરજી ખોટું ના લગાડતા, વાત શું છે, તો કે આ મોટરો બધી ભેગી થઈ છે તે આપણા સત્સંગ માટે નથી ભેગી થયેલી મોટરો. શેને માટે ભેગી થયેલી, કે બાજુમાં પાછો મોટો હોલ અમારો જ છે, ત્યાં અઠવાડિયામાં એક દિવસ સિનેમા શો થાય છે મફત. આજે સિનેમા શો નો જ દિવસ છે અને ટાઈમ આપણા પ્રવચનનો અને સિનેમા શો નો લગભગ એક જ સરખો છે. આ બધી મોટરોની ભીડ સિનેમા શો ને માટે છે. એટલે વળાક બધો એ બાજુ છે, આપણી તરફ નથી. આપણી તરફ તો ગળ્યા ગાંઠ્યા જે ખાસ ચુનંદા સંસ્કારી આત્માઓ છે તે ક્યારના પ્રતીક્ષા કરીને ટાઈમ સરાવીને બેઠેલા છે. તમે કહો ઘણી સારી વાત છે. એ બાજુ મેં જોયું સિનેમા તરફ તોય ઘણા માણસો. મેં કહ્યું સિનેમાનો તમારો હોલ છે તેમાં સીટ કેટલી, ખુરશીઓ તમારી કેટલી, તો કે લગભગ 1,500 માણસો બેસી શકે એટલી ખુરશીઓનો પ્રબંધ છે. તમે કહો ભરાઈ જાય છે, તો કે કેટલીક વાર ઉભા રહેવું પડે છે માણસો. તો આપણા સત્સંગની અંદર મેં જઈને જોયું તો થોડાક માણસો હતા, સારા માણસો હતા, બધા ગ્રહણશીલ સંસ્કારી, પણ એના પ્રમાણમાં તો થોડા માણસો હતા. તો મને થયું કે જુઓ બે પ્રવાહો છે, એક પ્રેયનો પ્રવાહ છે ઉપનિષદની પરિભાષામાં કહીએ તો, એક શ્રેયનો પ્રવાહ છે ઉપનિષદની કઠ ઉપનિષદની ભાષામાં કહીએ તો, એક દુન્યવી પદાર્થોના આકર્ષણનો પ્રવાહ છે, એક આત્મજ્ઞાનનો પ્રવાહ છે. આત્મજ્ઞાનના પ્રવાહને પસંદ કરનારો વર્ગ થોડો અને પ્રેયને પસંદ કરનારનો વર્ગ જરા વધારે પ્રમાણમાં હોય. સંસારમાં એ તો સર્વત્ર ચાલ્યા કરે છે, આપણે ત્યાં જ ચાલે છે એવું નથી, પરદેશોમાં પણ ચાલ્યા કરે. સર્વત્ર પુરાતન કાળથી અદ્યતન કાળ પર્યંત આ પ્રવાહો બંને પ્રકારના શ્રેયના સાંસારિક સુખોપભોગોની પ્રાપ્તિના પ્રેયના અને શ્રેય એટલે આત્મકલ્યાણ, આત્મકલ્યાણનો પ્રવાહ પણ ચાલ્યા કરે છે. તો બહુ સારું, ચાલો બહુ શાંતિથી આપણે વાર્તાલાપ થશે. થોડાક માણસો છે પણ સારા માણસો છે, ગ્રહણ કરનારા છે, ઘણી સારી વાત છે. આપણો સફળ થશે કાર્યક્રમ. અહીંયા મને કે યોગેશ્વરજી તમારે લીધે આટલા માણસો આવ્યા છે, નહી તો બીજા કોઈના પ્રવચનો હોય ત્યારે તો ખાલી પડે છે, હોલ પૂરો ભરાતો નથી. આ તો અમારે હોલની બહાર પણ પ્રબંધ કરવો પડ્યો છે માણસોને બેસવાનો, અને એની બહાર પણ માણસો ઉભા છે, અને ઉપરની ગેલેરીઓ પણ ભરાઈ ગઈ છે. આવું તો અમારે ત્યાં પ્રવચનોમાં કદી થતું નથી, એટલે આ માટે પણ માણસોને ધન્યવાદ આપવો જોઈએ કે આટલા માણસો પણ આપણે ત્યાં આવ્યા છે. સંસ્કારની વાત છે, પૂર્વ સંસ્કાર સત્કર્મો જેના સમુદાય પામ્યા હોય તેવા જ માણસો આ શ્રેયને માર્ગે વળે, અને વળ્યા પછી તેને વળગી રહે છે, આગળ ને આગળ વધે છે. તેમને ધ્યાન કરવાનું ગમે છે, તેમને નામ જપનો આધાર લેવાનું પસંદ પડે છે, એમને સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં રસ લાગે છે. એ પોતાના જીવનના વિશોધનને માટે અથવા તો પરિશોધનને માટે પ્રવૃત્તિ કરે છે, એ સાત્વિકતાથી જીવવાનું પસંદ કરે છે. એમને આચાર વિચારની શુદ્ધિનો આગ્રહ રાખવાનું ગમે છે, બીજા બધા માણસોને તેવું ગમતું નથી. ને ભગવાન જે આત્મસંયમ યોગનો ધ્યાન યોગનો ઉપદેશ આપે છે તેવા સંસ્કારશીલ માનવોને માટે આપી રહ્યા છે, કે જેમના આચાર વિચારો શુદ્ધ, જેમને શુદ્ધિ પસંદ છે, જેમને જીવનને કંઈક આધ્યાત્મિક ઓપ આપવાનું ગમે છે, એવા માનવોને માટે ભગવાન આ યોગનો ધ્યાનનો ઉપદેશ આપી રહ્યા છે. શાંતિથી એ ઓમકાર જેવા મહામંત્રનો આધાર લઈને બેસે, અથવા તો પોતાના સદગુરુ તરફથી કોઈ મંત્ર મળ્યો હોય, ઈષ્ટ મંત્ર મળ્યો હોય, ગાયત્રી મંત્ર હોય, બીજો કોઈ મંત્ર હોય, તો તે મંત્રનો આધાર લઈને બેસે, મંત્રની અંદર પોતાના મનને પરોવે, અને મંત્રની અંદર પોતાના મનને પરોવતા પરોવતા ધીરે ધીરે પોતાના મનને એકાગ્ર કરવાને માટે પ્રયત્નો કરે. મંત્રની અંદર મનને પરોવવાનું કાર્ય પણ ઘણું અઘરું છે. શરૂઆતમાં મંત્ર આપણે જેનો જપતા હોઈએ તેની તસવીરને આપણી સામે રાખવી જોઈએ, એ તસવીરને જોઈએ, પ્રતિમા હોય અથવા ફોટો હોય તેને જોવો, મંત્ર જપવા ઉગાડ્યા કે 5-10 મિનિટ એવી રીતે મંત્ર જપ્યા પછી જો આપણે આંખ બંધ કરીને મંત્ર જપીએ તો પેલું જે તસવીરનું સ્વરૂપ હોય એ આપણા મનની આંખ આગળ આપોઆપ આવી જાય. વચ્ચે વચ્ચે જો પાછા ભળતા વિચારો પેદા થાય અને મનને બહિર્મુખ બનાવે તો વળી પાછી આંખને ઉગાડી દેવી, વળી પાછી પેલી તસવીરની આકૃતિને જોવી, વળી પાછા જપ ચાલુ રાખવા, એમ કરતા કરતા આપણું મન એકાગ્ર થાય, પછી આપણે આંખ બંધ કરીએ આસન પર બેસીને તો આપણા વિચારો બાહ્ય જગત તરફ જાય જ. એકાગ્ર કરવાનું કામ કપૂરું છે, અને એને માટે ધીરે ધીરે એકાગ્ર કરવાની સાધના તરફ આપણે આપણા મનને વાળવું જોઈએ. જેમ જેમ અભ્યાસ વધે તેમ તેમ એકાગ્રતા સરળ બની જાય છે. ભગવાન કહે છે, તત્ર એકાગ્રમ મનઃ કૃત્વા યત ચિત્તેન્દ્રિય ક્રિયા. જેટલી પણ ઇન્દ્રિયોની અને જેટલી પણ મનની ક્રિયાઓ છે તે બધી જ ઇન્દ્રિયોની ને મનની ક્રિયાઓને સંયમમાં રાખવી જોઈએ, ભગવાન તરફ વાળવાને માટે પ્રયત્ન કરવો જોઈએ, અને એવી રીતે પ્રયત્ન કરતા કરતા આસન ઉપર બેસવું. ઉપવિશ્યાસને યુંજ્યાત યોગમ આત્મવિશુદ્ધયે, યોગમ આત્મવિશુદ્ધયે. યોગ છે તે શાને માટે કરવો જોઈએ? ભગવાન એને માટે કે છે આત્મવિશુદ્ધયે, આત્માની વિશુદ્ધિને માટે કરવો જોઈએ. આત્માની વિશુદ્ધિ મહર્ષિ પતંજલિ પોતાના યોગ દર્શનના આરંભના સૂત્રોમાં લખે છે કે યોગ જે છે તે યોગ શેને માટે, અથ યોગાનુશાસનમ. પ્રથમ સૂત્ર લખે છે યોગ દર્શનમાં, અથ યોગાનુશાસનમ. હવે અમે યોગનું જે અનુશાસન છે, યોગની જે શિસ્ત છે તેનું વર્ણન કરીએ છીએ, યોગની સાધનાનું વર્ણન કરીએ. અને પછી મહર્ષિ પતંજલિ યોગ દર્શનમાં બીજું સૂત્ર લખે છે, યોગશ્ચિત્તવૃત્તિ નિરોધ. યોગ છે તે તો ચિત્તવૃત્તિનો નિરોધ છે, ચિત્તની વૃત્તિઓને શાંત કરી દેવી, ચિત્તની વૃત્તિઓને ઠંડી પાડી દેવી, આ યોગ છે. ભગવાન અહીંયા કે છે યોગમ આત્મવિશુદ્ધયે, યોગ જે છે તે આત્માની વિશુદ્ધિને માટે છે. વિશુદ્ધ વિશુદ્ધિને માટે છે, પ્યોરિફિકેશન ઓફ ધી સેલ્ફ, પોતાની જાતની શુદ્ધિને માટે. પોતાની જાતની શુદ્ધિ શા માટે જરૂરી છે? આત્મા તો શુદ્ધ જ છે, આત્મા તો પવિત્ર જ છે, સૂર્ય તો પ્રકાશ વાળો જ છે. સૂર્યમાં નવો પ્રકાશ લાવવાનો નથી, પણ સૂર્યની ઉપર જે વાદળનું આવરણ આવી ગયું છે એને લીધે સૂર્યનો પ્રકાશ પરિપૂર્ણપણે દેખાતો નથી. આપણને કામ શું કરવાનું છે? વાદળ હટી જાય તેની રાહ જોવાની છે. વાદળ જો હટી જશે તો સૂર્યનારાયણનો પવિત્ર પ્રકાશ આપોઆપ દેખી શકાશે, એ પ્રકાશનો આપણને લાભ પણ પહોંચી જશે. સૂર્યની અંદર તો પ્રકાશ છે જ, એવી રીતે આત્મા તો શુદ્ધ છે જ, આત્મા તો બુદ્ધ છે જ, આત્મા તો મુક્ત છે જ. એને કઈ નવેસરથી શુદ્ધ કે પવિત્ર કરવાનો નથી, પણ એની ઉપર જે અવિદ્યાનું આવરણ છે, એની ઉપર જે વાસના ને મોહનું આવરણ છે અંતઃકરણનું, એ આવરણને સાધના કરીને હટાવવાની કોશિશ કરવાની છે. તો મનની વિશુદ્ધિ સાધવાની છે, અને મનની વિશુદ્ધિ સદાવાથી અંતઃકરણનું જે અવિદ્યારૂપી આવરણ છે તે હટી જાય, અને અંતઃકરણનું અવિદ્યારૂપી આવરણ જયારે હટી જાય ત્યારે પછી આત્મા પૂર્ણ શુદ્ધ સ્વરૂપમાં આપણે અનુભવી શકીએ, એનું દર્શન કરી શકીએ. આત્માને નવેસરથી શુદ્ધ કરવાનું નથી, કઈ સાબુ લઈને જવાનું નથી ત્યાં આગળ, કે સર્ફનું પડીકું લઈને જવાનું નથી, કે હમણાં તાડ બહુ પડે છે તો ગરમ પાણીની બાલટી લઈને જવાનું નથી, કે આત્મા જો દેખાય તો અંદર બોળી નાખીએ, ધોઈ નાખીએ, જેટલી પણ અશુદ્ધિ હોય તે બધી અશુદ્ધિ દૂર થઈ જાય. આત્મા તો શુદ્ધ, વેદો કે છે, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી. શુદ્ધ તું છે, બુદ્ધ છે, નિર્મળ છે, નિરંજન છે, સંસારની માયા તારી અંદર છે નહીં, એ માયામાંથી તું મુક્ત છે. પણ બધા માણસો હજુ આવું અનુભવી શકતા, બુદ્ધિ દ્વારા સમજે, જાણે, વાંચે, વિચારે, પણ અનુભવે નહીં. વાંચવું વિચારવું એક વાત છે, અને અનુભવવું બીજી જ વાત છે. જ્યાં સુધી અનુભવતા નથી ત્યાં સુધી સાધનાની આવશ્યકતા છે. જયારે અનુભવ થઈ જશે ત્યારે સાધના સંપૂર્ણતા પર પહોંચી જશે. એટલે ભગવાન કે છે, આત્માની વિશુદ્ધિને માટે યોગ કરવો. તો આત્માની એટલે મનની પરિપૂર્ણપણે વિશુદ્ધિ થઈ જાય તો પછી શું થાય? વિકારો બધા હટી જાય, વાસનાનો ક્ષય થઈ જાય, અવિદ્યાનું આવરણ પણ હટી જાય. તો વિશુદ્ધિની પરાકાષ્ઠા જયારે થઈ જાય ત્યારે આત્મા પોતાના નિજ સ્વરૂપમાં આપણને દર્શન આપે, એનો અનુભવ સહેલાઈથી થઈ જાય. આત્માની વિશુદ્ધિને માટે યોગ કરવો એમ કહો, કે આત્માના સાક્ષાત્કારને માટે યોગ કરવો એમ કહો, બધું એક જ છે. યોગ છે તે એક પ્રકારનું અન્વેષણ અથવા એક પ્રકારનું સંશોધન છે. જેવી રીતે અત્યારે વૈજ્ઞાનિકો સંશોધનો કરે છે કે ભાઈ આઉટર સ્પેસ છે, બહારની જે જગ્યા છે, અવકાશ છે, એની અંદર શું છે, ત્યાં આગળ કેવા તત્વો રહે છે, જુદા જુદા ગ્રહો છે તેની અંદર શું છે, મંગળમાં શું છે, ચંદ્રમાં શું છે, ત્યાં આગળ રહેવા જેવું જીવન જીવવા જેવું કઈ છે ખરું? વિચારો કરે અને પોતાની રીતે અન્વેષણો કરે છે, સંશોધનો કરે છે. મંગળમાંથી પથ્થરને લઈ આવ્યા, માટીને લઈ આવ્યા વૈજ્ઞાનિકો, અને પછી એના પર પ્રયોગો કરે, પ્રયોગો કર્યા પુરવાર કરવા માટે કે અહીંયા વસી શકાય એવું છે, અહીંયા જીવન જીવી શકાય એવું છે. માણસોને આટલો બધો રસ છે કે આઉટર સ્પેસના ઇન્વેસ્ટિગેશન કરે છે, અન્વેષણો કરે છે. અને આઉટર સ્પેસ એટલે બહારનું જે અવકાશ છે એમાં શું છે તે શોધવું. આપણા ઋષિઓને પહેલેથી સંસ્કૃતિના ઉષ્ણકાળથી આઉટર સ્પેસનું એટલું આકર્ષણ નહોતું. આપણે પણ આઉટર સ્પેસના અન્વેષણો તો કર્યા, પણ આઉટર સ્પેસ એટલે બહારના સ્થાનોના એટલા બધા આકર્ષણો આપણને નહોતા જેટલા ઇનર સ્પેસના હતા. અંદર શું છે, મારી અંદર શું છે, હું કોણ છું, મારું વાસ્તવિક સ્વરૂપ શું, હું કેવલ બહારથી દેખાય છે તેટલું શરીર જ છું, હું કેવલ અંદર છે તેટલું મન જ છું, હું કેવલ આ શ્વાસ અને પ્રશ્વાસની જે પ્રક્રિયા ચાલી રહી છે તે શ્વાસ અને પ્રશ્વાસ જ છું, એનો જ બનેલો છું, હું એટલે હાડકાઓનો માળો છું, હું એટલે રક્તવાહિનીઓ છું, હું એટલે રક્તાભિસરણની ક્રિયા છું, હું એટલે ફેફસા છું, હું એટલે આંતરડા છું, થોડાક પાસળીઓ થોડીક છું, હું કોણ છું, આમાં હું શું, આ તો બધું જડ છે, તો પછી હું તો જડ નથી, ચિન્મય છું, તો હું કોણ? એ હું ક્યાં છે? આ જે વાસ્તવિક સત્તા છે મારી, આ જે વાસ્તવિક ચેતના છે મારી, તે ક્યાં? જેને લીધે હું જીવન જીવી રહ્યો છું, જેને લીધે હું જડ આંખમાંથી જોઈ રહ્યો છું, જેને લીધે હું જડ વાણી દ્વારા બોલી રહ્યો છું, જેની દ્વારા હું શરીર જડ હોવા છતાં પણ હલન ચલન ની ક્રિયા કરી રહ્યો છું, એ જે ચેતન છે, એ ચેતન કયું, ક્યાં, એનું અધિષ્ઠાન ક્યાં? શાસ્ત્રો કે છે હૃદય એષ આત્મા, હૃદય પ્રદેશમાં આત્મા છે. તો એ આત્મા ક્યાં? હૃદય પ્રદેશ કયું? એ આત્માનું કયું સ્વરૂપ છે? એ ચૈતન્ય કયા પ્રકારનું છે? ઋષિઓને આ જાણવાની જિજ્ઞાસા થઈ, અને એ જાણવાની જિજ્ઞાસી થતી પ્રેરાઈ એમણે રિસર્ચ સંશોધનનો આરંભ કર્યો. પોતાની જાતની અંદર સંશોધન કરવાની તૈયારી કરી. મન દ્વારા સંશોધન, ધ્યાન દ્વારા સંશોધન. ધ્યાન જયારે સૂક્ષ્માવસ્થા પર પહોંચે, મન જયારે અતિવ સૂક્ષ્મ બની જાય, ત્યારે પછી અંદર શું છે તેની ખબર પડે. મનને અંદર ઉતારતા ગયા કે જુઓ અંદર શું છે. આપણે કઈ એટલા હાડકા જ છીએ? આપણે કઈ એકલા માળખાનો જ સમૂહ છીએ? આપણે કઈ વિનાશ પામનારી કોઈ વસ્તુ છીએ? આપણે કેટલા છીએ? આપણે મન છીએ. મનન કરવાની શક્તિ છે, બુદ્ધિ નિર્ણય કરવાની શક્તિ આપણી અંદર છે, હૃદય સંવેદનની શક્તિ છે, પ્રાણ સ્પંદનની શક્તિ છે. પણ એના કરતા પણ આપણે વિરાટ છીએ, એના કરતા પણ આપણે મહાન છીએ, ભૂમા છીએ, આત્માનું નામ આપવામાં આવે છે. તો એ આત્મા છે ક્યાં? આત્માનું સ્વરૂપ શું છે? આ વેદાંત જે માનવને શીખવે છે કે તું પરમાત્માનું પ્રતીક છે, પરમાત્માનો અંશ છે, વેદાંત શીખવે છે. યોગ ત્યાંથી આગળ ચાલે છે. આગળ ચાલીને પછી એ માણસની આંગળી પકડે છે, એને કહે છે જો બુદ્ધિ દ્વારા બરાબર સમજાઈ ગયું કે તું આત્મા છે, તો પરમાત્માનો પ્રતિનિધિ છે, તો શુદ્ધ બુદ્ધ મુક્ત છે. બુદ્ધિથી બરાબર સમજાયું, હવે કોઈ શંકા તો થતી નથી ને? સંશય વિપર્યય રહિત બૌદ્ધિક અથવા શાસ્ત્રીય જ્ઞાન થઈ ગયું, તો હવે આગળ ચાલ. હવે આ જ્ઞાન જે તને આત્મા વિશે થયું છે અને તે જાણી લીધું છે બુદ્ધિ દ્વારા કે આ આત્મા તારી અંદર જ છે, એ આત્માને અનુભવવા માટે આસન પર બેસી જા. જે આત્માને બુદ્ધિ દ્વારા જાણ્યો તેને અનુભવવો તો પડશે જ ને. રાધન કળાની ચોપડી ભણ્યા તો ખરા હોમ સાયન્સ ના ક્લાસમાં જઈને કે વ્યંજનો જુદા જુદા ભોજનોના આ રીતે બને છે, પણ એ રીતે જ્યાં સુધી બનાવીને ખાઈશું નહીં ત્યાં સુધી ભૂખ ભાગવાની છે? વેદ ઉપનિષદ દર્શન શાસ્ત્રોમાં પારંગત બની ગયા, પટુ થઈ ગયા, પરંતુ એ શાસ્ત્રો દ્વારા જે પરમાત્મા વિશે જાણી લીધું, જે પરમાત્મા વિશે ચર્ચા વિચારણા કરી લીધી, તે પરમાત્માનો જ્યાં સુધી અપરોક્ષ પ્રત્યક્ષ સાક્ષાત્કાર નહીં સાધવામાં આવે ત્યાં સુધી શાંતિ કોઈને પણ મળવાની છે? તો સાક્ષાત્કાર કેવી રીતે સાધીશું? સાક્ષાત્કાર કઈ વેતંડાવાદ કરવાથી સધાશે કે સાક્ષાત્કાર કઈ ચર્ચા વિચારણા કરવાથી સધાશે? સાક્ષાત્કાર તો સાધના કરવાથી સદાય. આચાર્ય મધુસૂદન સરસ્વતી હતા, જયારે પહેલા પોતાના ઘરમાં રહેતા હતા ત્યારે એમને એક ટેવ હતી કે જેટલા પણ સંતો એમના ગામમાં જાય એમને ભિક્ષાનું આમંત્રણ આપે અને પછી એમની સાથે શાસ્ત્રાર્થ શરૂ. આચાર્ય મધુસૂદન સરસ્વતી થતું કે હું કેટલો મોટો છું, મારું જ્ઞાન કેટલું બધું મોટું, મારું શાસ્ત્રાધ્યયન કેટલું બધું મોટું, અહંકાર થયા કરતો. ભગવાન જયારે કૃપા કરે છે જીવના ઉપર ત્યારે સૌથી પ્રથમ એના અહંકારને ઓગાળી નાખે, એને નમ્ર બનાવી દે. જે પણ વસ્તુનો એને અહંકાર હોય તે વસ્તુના અહંકારમાંથી એને મુક્ત કરે. અને ભગવાન જયારે બીજી કૃપા જીવના પર કરવા માંગે છે ત્યારે ભગવાન જીવને જે જે પદાર્થની મમતા હોય, જે જે પદાર્થમાં આસક્તિ હોય, તે પદાર્થને એની પાસેથી લઈ લે છે, કાં તો વિરોધ પેદા કરી દે છે, કાં તો એ પદાર્થથી અલગ કરી દે છે. એટલે શરૂઆતમાં જીવ મૂંઝાઈ જાય છે, ગભરાઈ જાય છે, દુઃખનો અનુભવ કરે, પણ પછીથી જીવ સમજે છે કે સારું થયું, આ મમત્વ મારું આ સિવાય છૂટત નહીં, આસક્તિની ગ્રંથિ તૂટત નહીં, મારે સાચી મમતા અને સાચી આસક્તિ ભગવાનમાં જ કરવી જોઈએ. આ ભગવાન કૃપા કરે છે આ જીવના ઉપર પોતાની તરફ ખેંચવાને માટે, પોતાનો બનાવવાને માટે, પોતાનો પ્રાણ પ્યારો કરવાને માટે, એના જીવનનું કલ્યાણ કરવાને માટે. એને અહંકારમાંથી, રાગદ્વેષમાંથી, મમતામાંથી અને આસક્તિની સમસ્ત ગ્રંથિઓમાંથી છૂટો કરે છે. મધુસૂદન સરસ્વતી પર કૃપાનો વરસાદ ભગવાન વરસાવવા માંગતા હતા. એટલે એમના ગામમાં એકવાર એક વૃદ્ધ મહાત્મા જઈ ચડ્યા. પોતાના નિયમ પ્રમાણે મધુસૂદન સરસ્વતીએ તે મહાત્માને ભિક્ષાનું આમંત્રણ આપ્યું. મહાત્માએ કહ્યું, ભાઈ મારાથી બહુ ચલાતું નથી, ભિક્ષા તું અહીંયા જ પહોંચાડે તો સારું. મધુસૂદને ભિક્ષા પહોંચાડી, મહાત્મા જમ્યા. જમ્યા પછી મધુસૂદને કહ્યું કે મને કેટલીક શંકાઓ સતાવે છે, તો શંકાનું સમાધાન કરવાની ઈચ્છા છે. ખરેખર શંકાઓ સતાવતી નહોતી, ટેવ પડી ગઈ. ત્યાં એક ભાઈ ને ટેવ પડી ગઈ. મને કે યોગેશ્વરજી મળવાનો ટાઈમ, તે શું કામ છે? એના મારે જરા થોડીક શંકાઓ છે ને તે સમાધાન કરવું છે. કે તમે તો દર વર્ષે આવો છો આવી રીતે, હજુ થયું નહીં સમાધાન? તો કે ના, થોડી નવી પેદા થઈ. સારું, આ બે ચાર વાર આવું કે એટલે એક વાર હું ટાઈમ આપું. એ આવીને બેસે એટલે તરત ખિસ્સામાંથી ડાયરી કાઢે. મેં કહું, આ ડાયરી તો તમારી પુરાતન કાળની છે, આ દર વર્ષે આ જ ડાયરીને જોઉં છું. આમાં શંકાઓ છે? તો કે આ જ શંકાઓ. પછી પૂછવા માંડી, જે શંકાઓ તમે પૂછો છે ગયા વર્ષે તમે પૂછેલી, મને તો બધું યાદ છે, તમને યાદ નથી? તો કે ગયા વર્ષે પૂછેલી પણ હવે ભૂલી ગયો છું જવાબો. મેં કહું, એના આગલા વર્ષે તમે આ જ વાતો પૂછેલી. હું સુરતના પ્રવચનો કરવા માટે જેટલા વખતથી આવું છું અને તમે જેટલા વખતથી સત્સંગમાં આવો છો ત્યારથી દર વર્ષે એક વાર મારી મુલાકાત લઈને આ જ પ્રશ્નો પૂછો છો. પહેલા કોઈને પૂછાતા કે મને જ પૂછો? તો કે ના, હંસદેવજી આવતા ને નહીં પૂછતો હતો. સુરતમાં હંસદેવજી આવતા, બહુ મહાન સંત થઈ ગયા, સિદ્ધ પુરુષ થઈ ગયા. તો કે એમને પણ આ પ્રશ્નો પૂછતો હતો. મેં કહું, બીજા કોઈને પૂછેલા? તો કે એક વાર રામદાસજી આવેલા દક્ષિણમાંથી, એમને પૂછેલા. સારું. કે ત્રીજા કોઈને પૂછેલા? તો કે ચાર પાંચ બીજા સંતોને પૂછેલા. તો કે તો પછી તમારા પ્રશ્નો કોમન, જવાબો પણ એક સરખા. તો મને પાછા દર વર્ષે પૂછો? તો કે હું જરા આમ સ્ટડી કરું છું, હરખાવું છું કે કોણ કેવા જવાબો ને કોણ કેવા જવાબો. તો તમને શું ફાયદો થવાનો? આ રોટલીઓને સરખાવાથી ફાયદો છે? તમારા ઘરમાં રોટલીઓ બનાવતી હોય કોઈ બેન, તમે રોટલીઓને લઈને થાળીમાં મૂકીને પડોશમાં જાઓ કે બેન તમારે ત્યાં રોટલીઓ બની હોય જરા ચાર પાંચ બતાવો, પાછા બીજે ઘેર જાઓ, તમારે ત્યાં રોટલી આજે બનાવી છે જરા કાઢો ને, મારે હરખાવી જોવી છે રોટલી, મારા ઘરની સ્ત્રી રોટલી કેવી બનાવે છે, જરા કમ્પેર કરવું છે, કમ્પેરેટિવ સ્ટડી કરવું છે. અરે ભાઈ, સ્ટડી કરતા કરતા રોટલીઓ ટાઢી ટમ થઈ જાય, પેલા ખાઈ લો ને પછી સ્ટડી કરો. નિરાશ, ગરમ ગરમ ફુલકા પેલા પેટમાં જવા દો, તાડ પડે છે બહુ. પણ ઘણા આવી રીતે રહી જાય છે કોમ્પેરેટિવ સ્ટડીમાં, અને તે સ્ટડીમાં જ રહી જાય, એમાંથી અહંભાવો પેદા થાય અને પોતાના જીવનમાં કઈ આગળ વધી શકતા નથી. આને પણ આવી ટેવ પડે. લે, પેલો સંત તો મહાન હતા, સિદ્ધ પુરુષ. તરત એણે કહ્યું, મૂર્ખ, ક્યાં સુધી શાસ્ત્રાર્થ કરીશ? આ તને ટેવ પડી ગઈ. તો બધા જ સંતોને ભિક્ષા કરીને કરાવીને વિતંડાવાદ કરે છે, ગાંઠે કઈ બાંધતો નથી, અહંકારી બને છે. ક્યાં સુધી આવું કર્યા કરીશ? જીવન આને માટે છે, પરમાત્માના પ્રેમને પેદા કર, ફકીરી ધારણ કર ભગવાન કૃષ્ણને માટે, તો તારા જીવનનું કલ્યાણ થઈ જાય. આ કરવાથી કઈ વળશે નહીં, હું તને કોઈ પણ પ્રકારના પ્રશ્નોનો જવાબ આપવા બંધાયેલો નથી. શું કામ આપું જવાબ? તું બધું જાણે છે, જેટલું જાણે છે એટલું પૂરતું છે. જીવનમાં ઉતારવાનું જ બાકી છે. બહુ જાણવાથી બહુ શાંતિ મળતી નથી, થોડુંક જાણવાથી, જીવનમાં ઉતારવાથી જ શાંતિ મળે. માણસને શાંતિ માટે બહુ જાણવાની જરૂર નહીં, પણ જેટલું જાણે તેને હજમ કરવાની જરૂર છે. માણસને આરોગ્યવાળા, તંદુરસ્ત, શક્તિશાળી બનવા માટે બહુ ખાવાની જરૂર નહીં, પણ જેટલું ખાય તેને બરાબર પચાવવાની. એક ભાઈ હતા મારી પાસે આવ્યા, મને કે યોગેશ્વરજી તમારા દેખતા જ ખાઈ જાઉં એટલે મારે કોઈને પૂછવું ના પડે. મેં કહું, શું ખાઈ જાઓ? તે તો ફાકોલીન મોઢામાં ખાઈ ગયા. મેં કહું, શું છે આ? વિટામિન બી કોમ્પ્લેક્સ. બોલ. મેં કહું, આ ફાકોલીન મુઠ્ઠો ભરીને ખાઈ ગયા? તો કે ડાક્ટરે કહેલું કે બહુ શક્તિશાળી છે. બહુ શક્તિશાળી તો એક લેવાની હોય ટેબ્લેટ, કેપ્સ્યુલ રોજની. એ પૂછ્યું નથી? એક લો ખાધા પછી રોજ એક એક. પણ તમે આ ફાકો તો કે વધારે શક્તિ આવે. તો વધારે શક્તિ ના આવે, ઉલટી વિક્રિયા એની ખરાબ થઈ જશે. જ્ઞાન પણ ઘણું વધારે થઈ જાય, માથાનો બોજ કેટલીક વાર થઈ જાય જે જીવનમાં ઉતરે નહીં. એ સંતની વાણીની અસર એટલી બધી થઈ ગઈ મધુસૂદન સરસ્વતી ઉપર, એણે સંકલ્પ કર્યો કે હવે કોઈ પણ દિવસ વાદ વિવાદમાં ઉતરવું, વિતંડાવાદ કરવો જ નહીં. પગે લાગ્યો, પ્રભુ તમે મારી આંખને ઉગાડી, ભગવાને જ તમને મોકલ્યા, મારું જીવન આ રીતે ન જાણે શાસ્ત્રાર્થમાં એમને એમ પસાર થયું. અને ભગવાન કૃષ્ણના પ્રેમથી પ્રેરાઈ, ભગવાન કૃષ્ણના દર્શન કરવાનું વ્રત લઈ વૃંદાવનની પવિત્ર ભૂમિમાં વાસ કર્યો. કાશીમાં પણ રહ્યા. ને જ મધુસૂદન સરસ્વતી હતા જેમની પાસે રામાયણની પ્રતને મોકલવામાં આવી હતી કાશીના પંડિતો તરફથી, કે આ રામાયણને જરા જુઓ તો ખરા કેવું છે. ત્યારે મધુસૂદન સરસ્વતીએ શેરો મારી આપ્યો હતો. આનંદ કાનને યસ્મિન જંગમસ તુલસી તરુહ કવિતા રામંજરી યસ્ય રામ ભ્રમર ભૂષિતા. આ તો આનંદરૂપી વન છે રામાયણ તો, કવિતાની મંજરીઓ છે બધે જ, રામરૂપી ભ્રમર બધે જ દેખાય છે. રામ રામ જ બધે દેખાય છે રામાયણની અંદર તો. એ રામાયણનો જે આધાર લે રસ પીએ તેનું જીવન પણ રામમય બની જાય, આનંદમય બની જાય, પ્રેમમય બની જાય છે. એના જીવનમાં કામ રહે જ નહીં, રામ રામ જ એકલું રહે. રામાયણનું ફળ જ એ છે. રામાયણની કથા સાંભળે, રામાયણની કથા વાંચે, રામાયણની કથાનું પારાયણ કરે, એ રામમય બની જાય છે. પછી જહાં રામ તહાં કામ નહીં, જહાં કામ નહીં રામ, તુલસી દોનો ના ટીકે રવિ રજની એક ઠામ. તુલસીદાસે આ કસોટી મૂકી છે રામાયણના પ્રેમીઓને માટે, કે કામ છે તો પછી રામ નથી. તો રામાયણને પણ તમે બરાબર સમજ્યા નહીં. જો કામના નથી, કામ ક્રોધમાંથી મુક્ત થયા છો, તૃષ્ણાઓમાંથી મુક્ત થયા અને જીવન રામમય બની ગયું હોય, તમારા જીવનમાં એવું દેખાતું હોય, તો પછી નિશ્ચયાત્મક રીતે સમજો કે રામાયણની કથાનું શ્રવણ મનન વાચન કથન બધું સફળ થઈ ગયું, જીવન સફળ અને સુખી બન્યું. એ મધુસૂદન સરસ્વતી આનંદ બ્રહ્મચારી તે વખતનું એમનું નામ. પાછળથી જ્યારે સંન્યાસ લીધો ત્યારે મધુસૂદન સરસ્વતી આચાર્ય, મહાન આચાર્ય થઈ ગયા. ઘણા મહાન આચાર્ય જેમણે ગીતાદી ગ્રંથો ઉપર પોતાની વિશિષ્ટ રીતે મૌલિક રીતે ભાષ્યો રચેલા છે, ભાષ્યોનું સર્જન કરેલું છે. પ્રભુની કૃપા એમના ઉપર થઈ ગઈ. પ્રભુની કૃપા કરવાને પ્રાપ્ત કરવાને માટે આ રીતે નમ્રાતી નમ્ર બનીને કોઈ પણ એક મંત્રનો આધાર લઈ લઈએ, મંત્રનો આધાર લઈએ એટલે ધીરે ધીરે તે મંત્રના જપ કરતા કરતા પ્રેમ પ્રગટ થઈ જાય, પ્રેમ બળવાન બનતો ચાલે, મન એકાગ્ર પણ થતું ચાલે અને એના પરિણામે પછીથી પરમાત્માના અનુગ્રહનો અનુભવ પણ આપણે માટે સહજ બની જાય છે. પહેલા ઓઠ હલાવીને જપ કરો, ધીરે ધીરે ઓઠ હલાવીને જપ કરતા કરતા વિચારોનો વેગ ઓછો થાય એટલે મનમાં જપ કરો, વચ્ચે વચ્ચે વળી પાછા વિચારોના વેગ ઉપડે તો ઓઠ હલાવીને વળી પાછો જપ કરો, માળા લઈને જપ કરો. જપ કરવાનો નિયમ રાખો, આટલી સંખ્યા જપ કરવા જ છે નિયમ રાખો, નિયમનું બંધન જરૂર રાખજો. જો સંખ્યાનું બંધન રાખવાનું ના ગમતું હોય તો સમયનું બંધન રાખો, ક્યાંક તો બંધાવવું જ પડશે, નહીં તો મનજી રામ બહુ જ પ્રમાદી છે. આજે જપ કરશે પા કલાક, કાલે જપ કરશે અડધો કલાક, પરમ દિવસે જપ બિલકુલ નહીં કરે અને ચોથે દાડે બે બે કલાક સુધી જપ કર્યા કરશે. ઠેકાણું મનજી રામનું નહીં રે, વ્યવસ્થિત નહીં રે, એટલા માટે તેમને અનુશાસનથી બાંધજો, કાં તો સંખ્યાનું અનુશાસન રાખજો કે આટલી માળા આટલી સંખ્યાના જપ રોજ કરવા, કાં તો ટાઈમનું બંધન રાખો, કલાક સુધી જપ કરવા જ, કલાક સુધી ધ્યાન ધરવું જ, દોઢ કલાક બે કલાક બેસવું જ, અને એ રીતે જ બધું કરો. અને જો એ નિયમ પડાય નહીં, નિયમમાં ભંગ થાય તો સાથે દંડ પણ રાખજો, તો જ ઠેકાણે પડાશે, નહીં તો બહુ જ મુસીબતનું કામ છે. આ તો ઘણા ઘણા જન્મોથી આપણે ભટક્યા જ કરીએ છીએ ભવાટવીમાં, હવે જો ઠેકાણે સર પડવું હોય તો આપણે દંડ પણ દેવો પડશે, સત્કર્મ ન કરીએ આપણું મન તો, જેથી એ જાગ્રત થઈ જાય. દંડ રાખજો કે જ્યાં સુધી જપ ન થાય, પૂરેપૂરા નિયમ પ્રમાણેના પાઠાદિ ન થાય, ધ્યાનાદિ ન થાય, ત્યાં સુધી ચા પીવી નહીં. ના પિતાઓ તાવો નિયમ ના રાખતા, પિતાઓ પણ ઘણા કહેશે પીએ પછી જ આમ મૂડ આવે છે તો શું કરું, કઈ વાંધો નહીં તો પી લો, પીને બેસો, કઈ વાંધો નહીં. ઘણા ભાઈઓ મને પૂછતા હતા, હમણાં જ અમદાવાદમાં આવ્યા હતા, મને કે યોગેશ્વરજી આ ભગવાન જો અવતાર લે તો ચા પીએ કે કઈ બને? મેં ભગવાનને પૂછ્યું નથી, હજુ ભગવાનને પૂછ્યું નથી કે તમે ચા પીઓ કે કેમ. આ જમાનો બદલાવો ને, બધાને ચા વગર ફાવતું જ નથી, તો ભગવાને હવે કદાચ પીએ. કૃષ્ણના જમાનામાં તો ચા હતી જ નહીં એટલે હું પીએ, પીવું હોય તો. રામના જમાનામાં પણ હવે કલ્કી અવતાર થાય કદાચ, અથવા કોઈ બીજો એવો ભાવ થઈ જાય તો ચાના કપ દ્વારા મૂળ આવે. ભગવાનને તો મૂળ જ મૂળ રહે છે, એમને કઈ ચા પીવા માટે મૂળ કરવાનું. પણ તમને એમ લાગતું હોય કે ચા પીએ પછી આમ ધ્યાન ને જપ બરાબર થાય છે, આમ સ્ફૂર્તિ આવે છે, તો મને કઈ વાંધો નથી. તો તમે એવો નિયમ રાખજો દંડનો કે જો ધ્યાન ન થાય, જપ ન થાય રોજના નિયમ પ્રમાણે, તો ત્યાં સુધી ભોજન કરવું નહીં. લો બરાબર એમ કરો, કઈક તો રાખવું જ પડશે ને બંધન, નહીં તો છુટ્ટો દોર જો મનને આપ્યા કરશો તો પછી મન તો એવું છે કે સ્થિર નહીં થઈ જાય, બહુ ચંચળ છે. અને પછી એ મનને અંદરની દુનિયાના અન્વેષણમાં ઉતારવાનું, જપ કરીએ ધ્યાન ધરીએ, ધીરે ધીરે મન અંદર ઉતરતું જાય છે. ધીરે ધીરે પછી એ મન શોધે છે ક્યાં છે પ્રભુ, ક્યાં છે પરમ ચેતના, ક્યાં છે વિરાટ સત્તા જે શરીરની અંદર રહીને શરીરનો સંચાલન કરે છે, અને જે બ્રહ્માંડની અંદર રહીને સમસ્ત બ્રહ્માંડનું સંચાલન કરે છે, એ ક્યાં છે રામ, હૃદયમાં રહેલા રામ ક્યાં છે, જેની અંદર યોગીઓ તપસ્વીઓ મુનિઓ રમે છે, આનંદ પામે છે. રમંતે અસ્મિન યોગીના સહ રામ, એ રામ ક્યાં છે, ક્યાં છે કૃષ્ણ, સૌનું આકર્ષણ કરનાર, ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે સમસ્ત સંસારને પોતાની આજુબાજુ ફેરવનાર એ કૃષ્ણ ક્યાં છે, ક્યાં છે શિવ, પરમ કલ્યાણકારક પરમ ચેતના પરમાત્માની ક્યાં છે, ક્યાં છે જગદંબા સ્વરૂપ, જગત જનની પરમ સત્તા પરમ ચેતના, શરીરની અંદર રહેલી બ્રહ્માંડમાં ભરેલી ક્યાં છે. આ ઇન્વેસ્ટિગેશન ઓફ ધી સેલ્ફ, પોતાની જાતનું જે સંશોધન છે, યોગનું તે લક્ષ્ય છે. પોતાની જાતનું સંશોધન કરવું, અને પોતાની જાતના સંશોધન પછી પોતાની જાતનો સાક્ષાત્કાર સાધી લેવો. ભગવાન એટલા માટે કહે છે કે આસન પર જ્યારે તમે બેસો ત્યારે યોગની જે સાધના તમે કરવાના છો, જપની સાધના કરવાના છો, ધ્યાનની સાધના કરવાના છો, તે આત્માની વિશુદ્ધિ માટે, ઉત્તરોત્તર શુદ્ધિને માટે કરશો, સાત્વિકતામાં પ્રતિષ્ઠિત થવા માટે કરશો, અને એની સાથે સાથે છેવટે અંતતો ગત્વા આત્માના સાક્ષાત્કાર માટે કરશો, પરમાત્માના મિલનને માટે કરશો. મિલનની ઈચ્છા જેવી તીવ્ર હશે, જેટલી મિલનને માટેનો પ્રેમ જેટલો તીવ્ર હશે, તેટલું ઝડપી મિલન થશે. મિલનનો હંમેશા નિયમ કે જેટલી તીવ્રતા, જેટલો પ્રેમ પરમાત્માને માટે, એટલા જ પ્રમાણમાં પરમાત્માનું સંમિલન સહેલું થઈ જાય. હૃદયમાં પ્રેમ જાગે તો, હૃદયમાં પ્રેમ જાગે તો બધુંએ કામ થાય છે, બધુંએ કામ થાય છે. હૃદયમાં પ્રેમ જાગે તો બધુંએ કામ થાય છે, હૃદયમાં પ્રેમ જાગે તો બધુંએ કામ થાય. હૃદયની ભૂમિમાં નાખ્યું મધુર બી નામનું, નાખ્યું મધુર બી નામનું નાખ્યું. અમી વરસાદ વરસે તો બધુંએ કામ થાય છે, હૃદયમાં પ્રેમ જાગે તો બધુંએ કામ થાય છે. આ ભગવાન નામના બીજને હૃદયની જમીનમાં નાખી દીધું, હવે કૃપાનો વરસાદ વરસવા માંડ્યો એટલે બધું કામ થઈ જવાનું. નદીમાં પૂર આવે છે, નદીમાં પૂર આવે છે, કિનારા ના સતાવે છે, કિનારા ના સતાવે છે. સતાવે તેમ ના બંધન બધુંએ કામ થાય છે, હૃદયમાં પ્રેમ જાગે તો બધુંએ કામ થાય છે. ઉઠે જો પ્રેમનું બિંદુ, ઉઠે જો પ્રેમનું બિંદુ, હૃદયમાં ભાવનો સિંધુ, હૃદયમાં ભાવનો સિંધુ. હજારો સાધનો તેના પરમ ફલ માં સમાયે છે. હજારો સાધનો તેના પરમ ફલ માં સમાયે છે. હૃદયમાં પ્રેમ જાગે તો બધું એ કામ થાય છે. હૃદયમાં પ્રેમ જાગે તો કામ થાય છે. રડે જે ખૂબ પ્રભુ માટે, રડે જે ખૂબ પ્રભુ માટે, વળી પ્રાર્થે અને ગાયે, વળી પ્રાર્થે અને ગાયે. જગતમાં તે કૃપા પામી, જગતમાં તે કૃપા પામી, પરમ ધનને કમાયે છે. હૃદયમાં પ્રેમ જાગે તો બધું એ કામ થાય છે. હઠાવી પ્રાણના પડદા, હઠાવી પ્રાણ જગાવી પ્રેમને તેમાં, જગાવી પ્રેમને. બની પા ગલ પ્રભુ પ્રગટે, બની પા ગલ પ્રભુ, પછી કઈ નાચ હાય છે, પછી કઈ નાચ હાય છે. હૃદયમાં પ્રેમ જાગે તો બધું એ કામ થાય છે. હૃદયમાં કામ જાગે તો બધું એ કામ થાય. કરો જપ લાખ ને તપયે, કરો જપ લાખ ને, કરો કે યજ્ઞ યાગ ભલે, કરો કે યજ્ઞ યાગ ભલે. ન પ્રકટે પ્રેમ પણ તો તે, ન પ્રકટે પ્રેમ પણ તો તે, થકીના દૈન્ય જાય છે. હૃદયમાં પ્રેમ જાગે તો બધું એ કામ થાય છે. હૃદયમાં પ્રેમ જાગે તો બધું એ કામ થાય છે, કામ થાય છે. હૃદયમાં પ્રેમ જાગે તો બધું એ કામ થાય. આ જપ કરતા કરતા પ્રેમ જાગે, પછી આગળનું કામ બધું સહેલું બની જાય છે. આવતીકાલે આ વિષયના અનુસંધાનમાં આગળ વાર્તાલાપ કરવામાં આવશે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે, હે નાથ નારાયણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે, હે નાથ નારાયણ. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ. સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે ભવંતુ. સંસારમાં સૌ કોઈને સુખની પ્રાપ્તિ થાવ. સર્વે સંતુ નિરામયાઃ, સૌ કોઈ દુઃખમાંથી મુક્તિ મેળવો, નિરોગી બનો. સર્વે ભદ્રાણી પશ્યંતુ, સૌ કોઈ ઉત્તમ વિચારોથી સંપન્ન બનો, ઉત્તમ કર્મો કરો, મા કશ્ચિત દુઃખમ આપનુયાત, કોઈને દુઃખની પ્રાપ્તિ ના થશો, કોઈ કોઈને દુઃખી ના કરશો, કોઈ કોઈને અશાંત ના કરશો. હે પ્રભુ, ત્રણ પ્રકારની શાંતિ આપો. શરીરની શાંતિ, સ્વસ્થ શરીર, નિરોગી શરીર, શક્તિશાળી શરીર, સેવામાં કામ લાગનારું શરીર, મનની શાંતિ, મનને ચંચલતામાંથી, રાગ દ્વેષમાંથી, અહંકારમાંથી, ભયમાંથી મુક્ત કરો. આત્માની શાંતિ, નિર્મળતા આપીને, તમારી કૃપા વરસાવીને આત્માની શાંતિ આપો. ત્રણ પ્રકારની શાંતિ આપો. અમને એકલાને નહીં, બધાયને આપો. ઓમ શાંતિ શાંતિ શાંતિ.